આજે ઘણા ગુજરાતીઓ આપણું સાહિત્ય એટલે કે ગુજરાતી સાહિત્ય વાંચતા નથી, વાંચી શકતા નથી, માણી શકતા નથી. કદાચ ભાષા પર પ્રભુત્વ ન હોય કે પછી વાંચન રસનો અભાવ હોય, પરંતુ ગુજરાતીઓ પોતાના સાહિત્યને ઓળખે, તેના પરિચયમાં આવે એવી ઈચ્છા છે પર્થમાં રહેતા શ્રી અમિત મહેતાની. ગુજરાતી સાહિત્ય વાંચી ન શકે તો કમસે કમ તેના અસ્તિત્વ વિશે જાણે. અમિતભાઈ આપણો પરિચય કરાવી રહ્યા છે પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાઓ સાથે. અગાઉ તેમણે વાત કરી હતી લોકપ્રિય નવલકથા સરસ્વતી ચંદ્ર વિશે. આ એક એવી નવલકથા હતી જેનું વિશ્વ સાહિત્યમાં આગવું સ્થાન હતું. સરસ્વતી ચંદ્ર વિશેનો વાર્તાલાપ જો તમે ચૂકી ગયા હો તો અમારી વેબસાઇટ પર પોડકાસ્ટ સાંભળી શકો છો, sbs.com.au/gujarati. આજે અમિતભાઈ બીજી એક નવલકથા વિશે વાત કરવા જઈ રહ્યા છે. અમિતભાઈ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
થેન્ક યુ નીતલબેન, ઇટ્સ માય પ્રિવિલેજ ટુ ટોક ટુ ગુજરાતી પ્રોગ્રામ, ગુજરાતી શ્રોતા મિત્રો અને આપની સાથે.
અમિતભાઈ, આજે કઈ નવલકથા વિશે માહિતી આપી રહ્યા છો?
આજે જે નવલકથાની વાત કરીએ છીએ તે મનુભાઈ પંચોલી દર્શકે લખેલી ઝેર તો પીધા છે જાણી જાણીની વાત કરીએ છીએ.
અમિતભાઈ, આ સાહિત્ય કૃતિનું ગુજરાતી સાહિત્યમાં, ભારતીય સાહિત્યમાં શું સ્થાન છે?
આ નોવેલ એ માત્ર સાહિત્ય કૃતિ નથી, આ કલ્ચરલ, સોશિયલ અને હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ છે. આપણી ભારતીય સંસ્કૃતિના જે અભિષણો કહેવાય, સેવા અને સમર્પણ, ડેડિકેશન અને ટોલરન્સ, સહિષ્ણુતા, એ બંને આમાં જોવા મળે છે. દાખલા તરીકે સદ્દામ હુસેને કુવૈત પર હુમલો કર્યો ત્યારે ભારતીયોની જે સ્થિતિ હતી એ ઇતિહાસ વાંચવું કોઈને ના ગમે, પણ તમે અક્ષય કુમારની એરલિફ્ટ જો ગમે એમ બીજા વિશ્વયુદ્ધ પછી એની અસરો જ્યાં સુધી રહી, એટલે કે આપણે ઇન્ડિયા પહેલા ભારત રશિયા મહાસત્તા સાથે હતું અને અમેરિકા મહાસત્તા પછી થઈ, એ વચ્ચેનો જે સમયગાળો હતો એનું સાહિત્ય, એ ટાઈમની આપણી રહેણીકરણી, એ સમયની લોકોની માનસિકતા, એ સમયની મોરાલિટી, એ બધું ડોક્યુમેન્ટેશન આમાં છે.
અને શું આ ગ્રંથની ભાષાની કોઈ વિશેષતા છે? જેમ તમે ખાસ સરસ્વતી ચંદ્રની વાત કરતી વખતે કહ્યું હતું તેમ આ ગ્રંથમાં,
હા, જો સરસ્વતી ચંદ્રમાં ગોર્ધન નામની ભાષા ક્લાસિક હતી, જયારે આ ગ્રંથમાં દર્શકની ભાષા એકદમ રોમેન્ટિક છે. વળી નવલકથામાં એવા સંવાદો અને એવા કોટેશન આવે છે કે વાક્ય વાક્ય તમને નવા નવા કોટેશન મળે. દાખલા તરીકે પંચ ત્યાં પરમેશ્વર, અઢી અક્ષરનો વેદ, એવી રીતે. બીજું, એટલી રોમેન્ટિક ભાષા છે કે આજના સમયમાં તો કોઈને ન લાગે આવી કેવી ભાષા એમ. સત્યકામ એક વખત રોહિણીને પત્ર લખે, એટલે રોમેન્ટિક નો સાધારણ ખ્યાલ આપો કે ભાઈ હું જરૂર તને મળવા આવીશ, તું જયારે સવારે માથું ધોઈને સ્નાન કરીને તારા કેશ સવારથી હઈશ અને ઓસરીમાં દાદા જન્મેલા વાછરડાને તું રમાડતી હઈશ અને તારા મુખ પર પારિજાત જેવું સ્મિત હશે, એ સ્મિત જોવા હું જરૂર આવીશ. આવી રોમેન્ટિક ભાષા છે એની. બીજું એમ કહેતો હતો કે આ જે નવલકથા છે ને એની વિશેષતા એટલી બધી સરસ છે, એટલી મોટી વિશેષતા છે કે 1945 થી 1980 વચ્ચેના જે સમયગાળામાં જે ગ્રામ્ય જીવન હતું આપણું, અથવા તો આપણી જે મોરાલિટી હતી, એ છે. ગોપાળ બાપા એમના મિત્રની મિલકત અને દીકરો બંનેને સાચવે છે. આજના જમાનામાં તો ભાઈ ભાઈને આપણે ઘણા જોઈએ છીએ, કોર્ટ કેસ થાય છે હસબન્ડ વાઈફ વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, નંબર એક. બીજું કે ત્યારનું ગામડાનું જીવન, લોક ત્યારે સડકો નહોતી, માટી હતી ગામડામાં, શિક્ષણ નહોતું. આજે તો કેટલું બધું બદલાઈ ગયું છે, ગામડામાં એજ્યુકેશન આવી ગયું, ગામમાં સડકો આવી ગઈ, બરાબર. એટલે એ સમયનું જે માણસ, એ વખતે આપણી પાસે મોરાલિટી હતી, પ્રકૃતિ હતી, જયારે આજે સંસ્કૃતિ છે, આજે કલ્ચર છે, પણ પહેલા જેવી મોરાલિટી નથી, એ તમને ડિફરન્સ જોવા મળે. એટલા માટે આ સાહિત્યની આકૃતિ છે તે ગુજરાતી સાહિત્યમાં અગત્યની છે. એટલે આ નોવેલ વાંચશો તો એમને થશે કે મોરાલિટી કેવી હતી, આપણી સંસ્કૃતિ કેવી હતી જૂની, અને જૂની સંસ્કૃતિ ને આજની સંસ્કૃતિમાં શું ફેર છે. દાખલા તરીકે પહેલા તો પત્ર વ્યવહારથી વાત થતી, મેં કેમ સત્યકામ રોહિણીને પત્ર લખે છે અને માણસ 2-3 મહિને મળતા, આજે તો 5 કલાક કોઈ બેજાને મળે ને, ઈમેલ ના કરે, વોટ્સએપ પર કે મેસેજ પર જવાબ ના આપે તો આકળ વિકળ થઈ જાય છે. જયારે એ વખતે પ્રેમની જે વિરહની જે આગ હતી, જે વિરહ માટે જે તપતા હતા, એવી તમને સાયકોલોજી જોવા મળશે.
અમિતભાઈ, પ્રસિદ્ધ ગુજરાતી કૃતિઓ અમારા શ્રોતા મિત્રો સુધી પહોંચાડવા બદલ આભાર. જે લોકોએ આ નવલકથા વાંચી નથી કે કદાચ વાંચી નહીં શકે, એટલું ગુજરાતી વાંચતા ન આવડતું હોય, તો તેમને શું વાર્તાનો સાર આપી શકશો?
હવે એની વાત એમ છે કે સંત પ્રકૃતિ જેવા ગોપાળ બાપા હતા. ગોપાળ બાપા એમના મિત્રની સાથે કોલ માઇન્સ, કોલસાની ખાણોનો ધંધો કરતા હતા. એક સમય એમને એમ લાગ્યું કે હવે આ બધું છોડીને મારે તો પ્રકૃતિની સેવા કરવી છે. એટલે શિંગોડા નામની નદીના કોતરોમાં એ વાડી બનાવે છે અને પોતાના મિત્રનો ધંધાનો જે મુલકત હતી એ અને એનો પુત્ર સત્યકામ બંનેને ઉછેરે છે, બંનેની સેવા કરે છે, સાથે સાથે પોતાની દીકરી રોહિણીને પણ ઉછેરે છે. રોહિણી અને સત્યકામ બંને સાથે સાથે મોટા થતા હોય છે અને યુવાવસ્થાની ધીંગા મસ્તી કરીને બંનેના વેવિશાળ કરે છે ગોપાળ બાપ. પછી જે એમનો ધંધો કોલસાની ખાણનો ધંધો હતો એના શેર વેચવાના હતા, એ શેર વેચવા માટે ગોપાળ બાપા સત્યકામને એટલે પોતાના માનસ પુત્રને નાગપુર મોકલે છે. નાગપુર જઈને કોઈ ક્રાંતિવીરને ત્યાં રહે છે, ક્રાંતિકારીઓને ત્યાં, અને અનફોર્ચ્યુનેટલી એ જ રાત્રે રેડ પડે છે અને પોલીસ ક્રાંતિકારીઓની સાથે સત્યકામને પણ પકડી જાય છે જેલમાં. સત્યકામ જેલમાં જાય છે, જેલમાંથી છૂટી અને વધુ અભ્યાસ અંગે કાશી જાય છે. કાશી જાય છે ત્યાં એને શીતળ ચિકન પોક્સ થાય છે અને આંધળો થઈ જાય છે, પણ રોજ પોતાની ડાયરી લખતો હોય છે. આ બાજુ ગોપાળ કાકા અને રોહિણી એની વાટ જોતા હોય છે, રાહ જોતા હોય છે, દેવર વેઇટિંગ ફોર હિમ. પણ આ એક જગ્યાએ આ ફૂલ સ્ટોપ આવ્યો. દરમિયાનમાં શું થાય છે, ગોપાળ કાકાના બીજા મિત્ર હતા બેરિસ્ટર, એમના બે પુત્રો હતા હેમંત અને અચ્યુત. એ બંનેને લઈને ગોપાળ કાકાની વાડીએ આવે છે પ્રકૃતિની ગોદમાં. હેમંત માટે બેરિસ્ટર રોહિણીનું માગું નાખે છે. દરમિયાનમાં હેમંતને સાપ કરે છે અને આ સાપ રોહિણી ચૂસી લે છે મોં માટે. બરાબર, એટલે ઝેર તો પીધા છે જાણી જાણી. આમ તો મીરાબાઈના સંદર્ભમાં ઝેર તો પીધા છે જાણી જાણી લખ્યું છે, પણ એટલે નામ આપ્યું. અને પાછા એ લોકો રહેતા હોય છે, દરમિયાનમાં ગોપાળ કાકાનું મૃત્યુ થાય છે એટલે રોહિણીના પિતાનું, અને એવા સમાચાર આવે છે કે સત્યકામનું પણ મૃત્યુ થયું છે એવા સમાચાર આવે છે ખાલી. એટલે રોહિણી બેભાન થઈ જાય છે. એટલે એમના ગોપાળ કાકાના જે બીજા મિત્ર હતા ગોપાળ કાકાના બેરિસ્ટર સાહેબ, એ રોહિણીને લઈને, રોહિણી અને એના અચ્યુત પોતાના દીકરાને લઈને આબુ જાય છે. આબુમાં હવાફેર કરાવે છે, રોહિણી સાજી થઈ જાય છે અને પાછી આવી જાય છે પાછી વાડીએ અને પોતાનું વાડી સંભાળતી હોય છે પપ્પાની. બેરિસ્ટરના બીજા પુત્ર હેમંત જે હતો એ જર્મન યુનિવર્સિટીમાં પીએચડી નો અભ્યાસ કરે છે અને મુંબઈની એક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોબ કરતો હોય છે. એ માણસ એટલો સેવાભાવી હતો હેમંત કે નોકરી છોડીને સત્યાગ્રહમાં જોડાય છે. એટલે રોહિણીના હેમંત માટે બહુ માન થાય છે. સત્યાગ્રહમાં હેમંત જેલમાં જાય છે અને જેલમાં એની સાથે કોઈ બીજો કેદી કુંભાર હોય છે, એના ભાગની જે ચક્કી પીસવાની આવે એ ચક્કી પીસવાનું કામ હેમંત કરે છે બીજાનું પણ, અને એને ટીબી થાય છે, ક્ષય થાય છે. એને લઈને પંચકીની જાય છે રોહિણી, નિસર્ગ ઉપચારથી સેવા કરે છે. સદનસીબે હેમંત સાજો થઈ જાય છે. પછી હેમંત લગ્નની વાત કરે છે કારણ કે સત્યકામનું તો મૃત્યુ પામ્યું એવા સમાચાર આવ્યા હતા. એટલે રોહિણીને લગ્ન નથી કરવા અને દહજેલા બીની વ્યથા નામનો પત્ર લખે છે. સાહિત્યમાં બહુ ફેમસ છે કે દહજેલા બીની કથા નામનો પત્ર. એમ છતાં લગ્ન કરે છે. હેમંત તો સેવામાં જ રચ્યું પચો રહે છે અને એક દિવસ લાકુઓ સાથે લડતા લડતા હેમંત મૃત્યુ પામે છે. એટલે બીજું નાટકીય તત્વ આવ્યું નવલકથામાં. દરમિયાનમાં રોહિણીને સત્યકામ જે ડાયરી લખતું છે એ ડાયરી મળે છે. એટલે રોહિણીને એમ થયું કે કોક દિવસ તો મને આ સત્યકામ મળશે અને પાછી વાડીએ જઈને ઉછેરતી હોય છે. છેલ્લે પછી નોવેલનો અંત એ રીતે આવે છે, એક દિવસ રોહિણી ટ્રેનમાં ક્યાંક જતી હોય છે, એ જે કમ્પાર્ટમેન્ટમાં બેઠી હોય છે એના બાજુના કમ્પાર્ટમેન્ટમાં એક આંધળા એટલે પ્રજ્ઞાચક્ષુ બ્લાઇન્ડ પંડિતજી હતા, અને પંડિતજી ફિલોસોફી અને કુદરતની એવી બધી વાતો કરતા હોય છે. કુતૂહલવશ ઘણા માણસોનું ટોળું થયું. રોહિણીને એમ થયું કે આવું કોણ છે, આવું સરસ બોલે છે અને બહુ લર્નેડ માણસ લાગે છે, આ કોણ છે અને અવાજ મને જાણીતો લાગે છે, એવું રોહિણી લાગે છે. એ વખતે નડિયાદ નામનું સ્ટેશન આવે છે. રોહિણી નડિયાદ સ્ટેશને ઉભી થઈને જોવા જાય છે તો એ તો સત્યકામ હતા, પણ સત્યકામ તો નડિયાદ સ્ટેશને ઉતરી જાય છે અને રોહિણી પણ આ વાત ભૂલી જાય છે અને પાછી જઈ અને પોતાની વાડી સિંગોડા નદીના કોતરોમાં જે વાડી હતી એ વાડીની સેવા કરે છે. એમ લવ સ્ટોરીનો અંત આવી રીતે આવે છે એ જમાનામાં, આજથી 100 વર્ષ પહેલા. બસ આવી નાનકડી વાર્તા છે એની.
અમિતભાઈ, નવલકથા ઝેર તો પીધા જાણી જાણીની વિશેષતા અને વાર્તાનો સાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ થોડા દિવસમાં ફરી એકવાર બીજા ગ્રંથ વિશે વાત કરવા તમે થોડો સમય કાઢી શકો.
ચોક્કસ. SBS ગુજરાતી અને આપ અને બધા શ્રોતા મિત્રો જે સાંભળે છે, ગુજરાતી માટે આટલું માન છે, ગુજરાતીને આટલું મહત્વ આપે છે એ બહુ જ સુંદર વાત છે. એટલા માટે કે આજે તો કેટલાક સાહિત્યકારોને આપણા ગુજરાતમાં, આપણા દેશ, આપણા રાજ્યમાં પણ એવી ગુજરાતીની ચિંતા છે. એક યુવાન સાહિત્યકારે તે એવું લખ્યું કે હે ભગવાન, એના કરતા તો મને મરવાનું દે, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એમના છોકરાને કઈ પૂછ્યું હશે કે ભાઈ આનો અર્થ શું થાય તો નહોતી ખબર. આવી પરિસ્થિતિમાં SBS રેડિયો ગુજરાતી સાહિત્યની વાત કરે છે, એક પ્રિવિલેજ છે ગુજરાતીઓ માટે.
થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ. યુ વેલકમ.